સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 6/12/2014.
વચનામૃત સારંગપુર 3, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણ વદી 7મને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓળ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસિક પૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસિક પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે, અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તો એ ન્યૂન છે અને માનસિક પૂજા કરે છે તો એ ન્યૂન છે. ત્યારે સોમલે ખાચરે પૂછ્યું છે, એવી રીતે જે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસિક પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને એ બે વાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે, જે મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી, એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે મહાત્મ્યને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિશે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભાળવાનો જે અધ્યાસ રાખવો તેને નિધિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદમ સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહીએ અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મ સ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિધિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનન અને નિધિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિધિધ્યાસ તે ન કર્યા હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય અને તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય. અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન અને નિધિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભળી આવતું હશે અને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભાળતો હશે તો પણ નહીં સાંભળતું હોય. અને કેટલાક હરિભક્ત કહે છે, જે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાએ સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે, જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન અને નિધિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે? કાં જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય છે. તો જે અમાયિક અને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે. માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિધિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહીં તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું ત્રીજું જે તે થયું.
વચનામૃત સારંગપુર 4, આત્મા અનાત્માના વિવેકનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને મસ્તકે શ્વેત પાક બાંધી હતી ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આત્મા અનાત્માની ચોખ્ખી જે વિક્તિ તે કેમ સમજવી? જે સમજવે કરીને આત્મા અનાત્મા એક સમજાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક શ્લોકે કરીને અથવા બે શ્લોકે કરીને અથવા 5 શ્લોકે કરીને અથવા 100 શ્લોકે કરીને અથવા 1000 શ્લોકે કરીને જે ચોખ્ખું સમજાય તે ઠીક છે. જે સમજાણા કેડે આત્મા અનાત્માના એકપણાનો લોચો જ રહે નહીં અને ચોખ્ખું સમજાઈ જાય તે જ સમજણ સુખદાયી થાય છે અને ગોબરી સમજણ સુખદાયી થતી નથી. માટે એમ ચોખ્ખું સમજે છે, હું આત્મા તે મારા જેવો ગુણદેહને વિશે એકે આવતો નથી અને જડ દુઃખ અને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિશે એકે આવતો નથી, એવી વ્યક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્ય રૂપ થકો પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ ચૈતન્યનો વિવેક તેને દ્રઢ વિવેક જાણવો. અને ઘડીક પોતાને આત્મારૂપ માને અને ઘડીક દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એને ગોબરો જાણવો. માટે એના અંતરમાં સુખ ના આવે. જેમ સુંદર અમૃત સરખું અન્ન હોય અને તેમાં થોડું ઝેર નાખ્યું હોય તો તે અન્ન સુખદાયી ન થાય, સામું દુઃખદાયી થાય છે, તેમ આઠે પહોર આત્માનો વિચાર કરીને એક ઘડી પોતાને દેહરૂપ માનીને સ્ત્રીનું ચિંતવન કરે એટલે એનો સર્વે વિચાર ધૂળમાં મળી જાય છે. માટે અત્યંત નિર્વાસનિક થવાય એવો ચોખ્ખો આત્મવિચાર કરવો. અને કોઈકને એવો સંશય થાય જે અત્યંત નિર્વાસનિક નહીં થઈએ ને કાચા ને કાચા મરી જઈશું તો શા હવાલ થશે, તો એવો વિચાર ભગવાનના ભક્તને કરવો નહીં. અને એમ સમજવું જે મરશે તો દેહ મરશે પણ હું તો આત્મા છું અને અજર અમર છું, માટે હું મરું નહીં એવું સમજીને હૈયામાં હિંમત રાખવી અને પરમેશ્વર વિના સર્વે વાસના ત્યાગ કરીને અચળમતી કરવી. અને એમ વાસના ટાળતા ટાળતા જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તો જેવા મોક્ષ ધર્મમાં નરક કયા છે તેવા નરકની પ્રાપ્તિ થશે. તે નરકની વિક્તિ જે ભગવાનનો ભક્ત હોય તેને કાંઈ જગતની વાસના રહે તેને ઇન્દ્રાદિક દેવતાના જે લોક તેની પ્રાપ્તિ થાય અને તે લોકને વિશે જઈને અપશરાઓ તથા વિમાન તથા મણિમય માહોલ એ આદિક જે વૈભવ તે સર્વે પરમેશ્વરના ધામની આગળ નરક જેવા છે તેને ભોગવે છે. પણ વિમુખ જીવની પેઠે યમપુરીમાં જાય નહીં અને 84માં પણ જાય નહીં. માટે જો સવાસનિક ભગવાનના ભક્ત હશો તો પણ ઘણું થશે, તો દેવતા થવું પડશે ને દેવતામાંથી પડશો તો મનુષ્ય થશો. અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરીને અને નિર્વાસનિક થઈને અંતે ભગવાનના ધામને પામશો. પણ વિમુખ જીવની પેઠે નરક 84ને નહીં ભોગવો એવું જાણીને ભગવાનનો ભક્ત હોય તેને વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં ને આનંદમાં ભગવાનનું ભજન કર્યા કરવું અને વાસના ટાળ્યાના ઉપાયમાં રહેવું અને ભગવાનને ભગવાનના સંતના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું ચોથું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 4, રસ્તાની વાતો.
વાત 110. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરીજે, મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે. તેમાં દ્રષ્ટાંત, જેમ કાચને સૂર્ય સામો રાખે છે તેમાંથી દેવતા થાય છે. વાત 111. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરીજે, આપણને મહારાજ મળ્યા તે આપણે અક્ષર રૂપ માનું, પણ દેહ હું નહીં ને વિષય પરાભવ કરે એ તો દેહનો રાહ જ છે, તો પણ અક્ષર માનવું. વાત 112. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ભગવાનનો નિશ્ચય છે, પણ જો કોઈક મંદિર આંચકી લે ને ભગવાન કંઈ સહાય ન કરે તો કેટલાકનો નિશ્ચય ટળી જાય, ને દ્રઢ નિશ્ચયવાળાને તો સર્વ ટળી જાય પણ સંશય થાય નહીં. વાત 113. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે સર્વોપરી જ્ઞાનને મતે તો આ લોક ને આ લોકનો વ્યવહાર એ કાંઈ નથી, આ લોક તો અનેક પ્રકારે અંતરાય કરે છે. વાત 114. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે શહેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે. વાત 115. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે મોટાનું સેવન એક વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લે છે, જેમ આરુણી, ઉપમન્યુ કુવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. વાત 116. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ઐશ્વર્ય તો દૈત્યમાં પણ છે, પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો, માટે એમાં માલ ન માનવો. વાત 117. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે બે પ્રકારનું સુખ છે, તે એક તો જ્ઞાને કરીને સુખ્યા ને એક તો ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને સુખ્યા છે, ને સાંખ્ય અને યોગ એ બે માંથી એક હોય તો સુખી થાય છે. વાત 118. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે લાડવા જમવા ને પતરાવડાનું જે દેહ તે નાખી દેવું. વાત 119. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ખરેખરી ભગવાનની ઉપાસના થઈ હોય તેને કારણવસાત નર્કના કુંડમાં નાખે તો ત્યાં પણ આનંદ રહે, કેમ જે જુઓ ને આ દેહ છે તે પણ નર્કનો કુંડ જ છે, તો પણ જીવ તેમાં ચોંટ્યો છે. વાત 120. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે બે પ્રકારના મુક્ત, તેમાં એકને મતે તો જગત ઝાંઝવાના જળ જેવું દેખાય પણ પીવાય નહીં, ને એકને મતે છે જ નહીં, એમ સૂર્યના મંડળમાં રાત્રિ નથી તેમ. વાત 121. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે 100 કરોડ રૂપિયા હોય ને એક દોકડો ખોવાઈ જાય તો તે ગણતીમાં નહીં, તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે. વાત 122. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે જ્ઞાન તો નિવૃત્તિમાં થાય પણ આખો દિવસ નવરું રહેવાય નહીં, તે સારું પ્રવૃત્તિમાં જોડીએ છીએ, નિકર દેહાભિમાની થઈ જવાય. વાત 123. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે કેટલાકને મન રમાડે છે ને કેટલાક મનને રમાડે છે, આ વાત નિત્ય વિચારવા જેવી છે. વાત 124. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય, એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો છે. લીમડે ઊંચે વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. વાત 125. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ભગવાનનું સુખ નથી આવતું તેનું શું કારણ છે, ત્યારે બોલ્યા, જેને વિષય અધ્ધર રાખી મૂકે છે. વાત 126. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન મળવા કઠણ છે, તેમજ આ સાધુ મળવા કઠણ છે, તેમ વિષય મૂકવા કઠણ છે. વાત 127. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વરસાદ સુખદાયી છે, પણ જેના ઘરમાં પાણી ભરાય તેને દુઃખદાયક છે ને કાળરૂપ છે, ને મોટા જીવને સુખરૂપ છે, તેમ ઝીણા જીવને દુઃખરૂપ છે. વાત 128. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંઘનો ભેદ એમ છે, જે 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આજ થાય, અને આ જન્મે એકાંતિક હોય તેને પણ 100 જન્મ ધરવા પડે, એ બે ભેદ છે. ત્યાં દ્રષ્ટાંત દીધું જે લાકડું અને પાણું એકબીજાને તારે અને બુડાડે. વાત 129. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે હરેક વાતમાં, બોલવામાં, ક્રિયામાં સૂજી આવે તે મહારાજની પ્રેરણા એમ સમજવું. વાત 130. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા, એ ત્રણ વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ, તે તો જેમ કોદાળી, પાવડા, દાતરડા તેને ઠેકાણે છે. વાત 131. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન અંધારામાં બેઠા હોય ને આપણે જોઈએ, ત્યારે આપણે તે જે ભગવાનનું દર્શન થાય તો પણ એમ સમજવું, જે સર્વ એનું આપેલ મુને છે ત્યારે એનું નામ સમજણ કહેવાય, એ વાત સમજવી. વાત 132. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે, નહીં દેવા હોય તો ઘરમાંથી પણ બળી જશે. વાત 133. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે તરગાળો વેશ કાઢે છે તેને મૂર્ખ છે તે સ્ત્રી દેખે છે, ને જે ડાયો છે તે પુરુષ દેખે છે, એમ જગત ખોટું છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે નિર્વાસનિક સાથે હેત થયું હોય તો તેને ધક્કે મારીને લઈ જાય છે, તે તો સવાસનિકને કેમ જણાય જે મારે હેત થયું છે. ત્યારે બોલ્યા, જે એની આજ્ઞાએ કરીને અથવા પ્રારબ્ધ વશે કરીને છેટું રહેવું પડે તો પણ તેને પાસે રહ્યાની તાણ રહ્યા કરે, ને ધક્કા તે શું તો એના વિષયનું અનેક પ્રકારથી ખંડન કરી નાખેલું. વાત 135. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે શાંતને વિશે કામ અને અભિમાન રહે છે, અને આકડાને વિશે માન રહે છે. વાત 136. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વચનામૃત કરતા બીજામાં માલ મનાય છે એ જ મોહ જાણવો. વાત 137. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાન મળે તો પણ કંઈક કસર રહી જાય, પણ આ સાધુ મળે તો કોઈ કસર રહેવા દે નહીં.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 9. નિર્માનીપણું. મુક્ત મુનિએ શ્રીહરિએ કહેલી વાતો ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરે એટલું સામર્થ્ય ભગવાન આપે તો પણ સંતને દીન થઈને સેવે અને છળ કપટનો ત્યાગ કરીને વર્તે તે સત્સંગમાં શ્રેષ્ઠ કહેવાય. જેટલી નમ્રતા ને દીનતા હોય તેટલો તે સંતને વિષય આધીન રહે છે. ગઢપુરમાં જીવેન્દ્રન રૂપના દરબારમાં શ્રીહરિએ કહ્યું, ભગવાન અતિ સમર્થ છે, તેમનું કર્યું બધું થાય છે, તો પણ તુચ્છનું અપમાન સહે છે, સહન શક્તિ અતિ મોટપ વધારે છે. જેટલું જે અપમાન કરે છે તેટલું તે અપમાન કરનારનું જ માન ઘટે છે. આ વાત તરત દેખ્યામાં આવતી નથી, પણ અંતે ઘટ્યા વિના તે રહેતો નથી. જેમ ભીંડાનો છોડ પ્રથમ તો વડના છોડને દાબી દે છે, પણ આસો માસ આવતા ઘરડો થઈને સુકાઈ જાય છે, તેમ સમર્થ પુરુષની મોટપ દેખાય નહીં, પણ તે વડના અંકુર જેવી છે, ધીરે ધીરે વૃદ્ધિ પામે છે, ને અપમાન કરનારો ભીંડાના છોડ જેવો છે. ધીરજમાં અપાર બળ અને સુખ રહેલું છે. શ્રીહરિ ગઢપુરમાં કહે, બુદ્ધિનું ફળ એટલું જ છે કે સૌ આગળ નમ્રતા રહે. જેનો જેટલો ભાર હોય તેટલું તેને નમવામાં કઠણ પડે નહીં. ગઢપુરમાં જીવેન્દ્ર રૂપના ભુવનમાં શ્રીહરિ કહે, કામ, ક્રોધ અને લોભ અસુરથી પણ અધિક અસુર છે. જેનામાં રજોગુણ તમોગુણ હોય તેમાં તે વસે છે. અવગુણમાં પણ અવગુણ રહ્યો છે, તે શું? જે અપરાધ કરીને નમે નહીં. અપરાધ કરીને અંતરદ્રષ્ટિ થાય અને દીન થઈને નમતો રહે તેને મનુષ્યમાં દેવ જાણવો. અપરાધ કરીને નમે નહીં તે અસુરનો પણ અસુર છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય, રામદાસ ને મુક્ત મુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ તે જો સંતો હરિભક્તોને નમતો ન હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ એ કોઈ કરી શકતું નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. જે નમે છે તેને ધ્યાન, ધારણા, સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. તેણે મોટા સંતો ને મોટા હરિભક્તોનો સમાગમ કર્યો એમ જાણવું. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. જે નથી નમતો તેનામાં બધા દોષો નિવાસ કરે છે. ગઢપુરમાં જીવેન્દ્ર રૂપને શ્રીહરિએ ધરમપુરની વાત કરતાં કહ્યું, જેટલું નિર્માની પણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનીતા જેવી કોઈ મોટાઈ નથી. નિર્માનીપણું એ બ્રહ્મનો ગુણ છે. નિર્માનીપણું એ ગુણ માત્રનો જનક છે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માનીપણું ન આવે ત્યાં સુધી એ ગુણો કલંકરૂપ છે. નિર્માનીપણું એ 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માનીતા છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. જે હરિજન ભૂમિ જેવા નિર્માની રહે છે તેમાં ભગવાન નિવાસ કરીને રહે છે. આણંદ જતા રસ્તામાં શ્રીહરિ કહે, નિર્માનીપણું રાખીને માનને જીતી લેવાનું છે. નિર્માનીપણારૂપી શસ્ત્રનો ક્યારેય ત્યાગ કરવો નહીં. તે શસ્ત્ર સૌથી શ્રેષ્ઠ છે. કાર્યાણીમાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની, ત્યાગી અને ધ્યાની હશે તો પણ તેના કલ્યાણમાં ફેર છે. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે તેનો સહેજે મોક્ષ થાય છે. નાગડકામાં શ્રીહરિએ વાત કરતાં કહ્યું, સત્સંગમાં જે પ્રભુતા પામીને તેને શમાવી નમ્રતાથી વર્તે અને સંત હરિભક્તનો મન, કર્મ, વચને નિષ્કપટપણે દાસ થઈને રહે તો તેને બધા મોટો ગણે છે અને સહજ સ્વભાવે પૂજ્ય થાય છે. તે મોટાઈ ઈચ્છતો નથી છતાં સહેજે મળે છે. ભગવાન અને સંતો ભક્તોમાં જેને નિષ્ઠા હોય તેને સત્સંગની મોટપ સહજપણે પ્રાપ્ત થાય છે. પ્રકરણ 10. અક્ષર બ્રહ્મ. શ્રીહરિએ લોજમાં સંતોને ષટચક્રની વાર્તા કરી. તેમાં સૌથી પર ભગવાનના અક્ષરધામનું વર્ણન કરતા તેમણે કહ્યું, બધા લોકથી પર સર્વાધાર, સર્વવ્યાપક અને સૌથી વિલક્ષણ એવું દિવ્ય અક્ષરધામ છે, જેને પરમ ચૈતન્ય, સત્ય, જ્ઞાનરૂપ, અનંત અને પ્રમાણરહિત કહે છે. વેદો જેને અક્ષર બ્રહ્મ કહે છે, તેને જ પુરુષોત્તમ નારાયણનું ધામ કહીએ. એ અક્ષર બ્રહ્મના પ્રકાશને ચિદાકાશ કહે છે. તેને તથા અક્ષરધામને કોઈ ભૌતિક ઉપમા સંભવતી નથી. જેમ અનંત કોટી જોજન વિસ્તારવાળી કાચની ભૂમિ હોય અને સ્થાવર જંગમ બધું જ કાચનું હોય, આકાશમાં જેટલા તારામંડળ છે તે બધા જ સૂર્ય હોય, તેનો જેવો પ્રકાશ થાય તેવો અપાર પ્રકાશ અક્ષરધામનો છે. અનંત કોટી સૂર્ય જેવી કાંતિ જેમના એક એક રોમમાં રહી છે, તેવા અનંત દિવ્ય ભક્તો ત્યાં વસે છે. મહાશીતલ, સુખમય, અનંત અપાર તેજ અક્ષરધામનું છે. ત્યાં કાળનો પ્રવેશ છે નહીં. સૌના સ્વામી એક પુરુષોત્તમ નારાયણ ત્યાં સાકાર રૂપે બિરાજમાન છે. તાપર સર્વાધાર કહાવે, સબમે વ્યાપક દિવ્ય રહાવે. પૂર્વ કહે જો લોક સબ જોવું, તિનસે વિલક્ષણ જાનો સોવું. પરમ ચૈતન્ય સત્ય હિ જ્ઞાના, અનંત હૈ જાકો ન કશી પ્રમાણા. અક્ષર બ્રહ્મ કહત વેદ જાકુ, પુરુષોત્તમ સ્થાન કહીએ વાકુ. પ્રકાશકું ચિત્ત વ્યોમ કહાવે, અરુ અક્ષરધામ રહાવે. અદ્ભુત ઉપમા કરી કે કહાઈ, ભૂતિક ઉપમા ન સંભવે તાઈ. અનંત કોટી જોજન વિસ્તારા, એસી કાચકી ભૂમિ હોય સારા. સ્થાવર જંગમ કહાવત જેહુ, સબહી કાચકે હોવે તેહુ. તારા મંડલ હે નભ મે જેતા, સૂર્ય સબહી હોવે તેતા. તિનકો પ્રકાશ હોત જ્યું અપારા, તેસો ધામ કો કહે નિર્ધારા. કોટી સૂર્ય સમ કાંતિ હિ એક એક રોમ કે માહી, એસે ભક્ત અનંત હિ રહત અલૌકિકતા હિ. તેહી તેજ શીતલ મહા, સુખમય અનંત અપાર. કાલ કો નહીં પ્રવેશ તિહાં, પુરુષોત્તમ એક સિરદાર. સારંગપુરમાં શ્રીહરિ કહે, અનંત કોટી બ્રહ્માંડ છે, તેમાં અક્ષરધામનો વાસ છે. ગઢડામાં જીવા ખાચરને ઉદ્દેશીને શ્રીહરિ કહે, અમારે કોઈના થકી લેશ માત્ર સ્વાર્થ સાધવો નથી, અમે નિસ્વાર્થ ભાવે તમને કહીએ છીએ. અનંત કોટી બ્રહ્માંડનું સુખ અમને શૂલી જેવું લાગે છે. અક્ષર અમારા સેવક છે, તેમના સંકલ્પે કરીને અનંત બ્રહ્માંડ ઉપજે છે ને લય પામે છે. એ અક્ષરના પણ દાસ અનંત કોટી પુરુષ છે. અમારે એ અનંત કોટી પુરુષોની ગણતી નથી. અનંત કોટી બ્રહ્માંડ કે સુખા, હમકુ સુલી સમ લગત હૈ દુખા. હમારે દાસ હૈ અક્ષર જેહા, તાકે દાસ બહુ પુરુષ તેહા. તાકે સંકલ્પ કરી કે જોઉં, અનંત બ્રહ્માંડ હિ હોત હૈ સોઉં. તાકી નહીં હૈ ગણતી હમારે, અલ્પ સુખ ગણતી હૈ તુમ્હારે. મોડા ગામે રણમલજીને ત્યાં શ્રીહરિએ સંતોને ઉદ્દેશીને વાત કરતા કહ્યું, અમને તમે જે જે આવીને મળ્યા છો તે સર્વેને બ્રહ્મ સ્વરૂપ કરવા છે. જીવમાં માયાનો ભાગ ભળ્યો છે તે કાઢવો છે, માટે ખબરદાર થઈને રહેજો, નહીં તો તમારો પગ ટકશે નહીં. હમકુ મિલે તુમ જીતને આઈ, બ્રહ્મ સ્વરૂપ કરના હે તાઈ. માઈક ભાગ મિલે હે એકા, તાંસે જુદે કરને હે છેકા. ખબરદાર અબ રહેના તુમ્હારે, નહીં તો પાવન ટીકને વારે. ગાલોલના માવા ભક્તે શ્રીહરિની પૂજા કરી પછી પૂછ્યું, તમો સાક્ષાત ભગવાન પ્રગટ્યા છો, પણ તે વાત બીજાને મનાતી નથી, અને સંતની વાત કરીએ છીએ તે તરત મનાય છે, પરંતુ તમને જાણ્યા વિના મોક્ષ કેમ થાય?
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
જૂના મંદિરે દર્શન કરવા જવું છે, એ મંદિર બાપાએ બાંધ્યું છે. ટોટલ જ્યાં ગાર બી લીપી, જ્યાં ગાર બી બનાવી, જ્યાં પથ્થર બી ચણ્યા, જ્યાં પીળું બી મૂકી, જ્યાં રસોડું બી કર્યું. ચાર મંદિર સ્વામીએ જાતે જ બનાવ્યા. મજૂર બી પોતે, મહંત બી પોતે, સેવક બી પોતે, બધું જ પોતે. એ પ્રસાદની ધરતી જુદી. વિજ્ઞાન સ્વામીએ પથ્થર મારી દીધેલો એ પ્રસંગની કદાચ તમને યાદ તો હશે. હું ઘણી વખત એ વાત કરું છું, પછી વાત કરીશ, કદાચ ન હોય તો રાત્રે કે કાલે. સ્વામીએ જે વાત મને કહેલી આ પ્રસાદની જગ્યાઓ પર, હું સવારના પહોરમાં બાપાનું માથું રાખતો, મને એનું આખું શરીર જોવાનું બહુ મન થાય. સાથે ધ્યાનની અપૂર્તિ હતી. એનો એક તર સંભાળીએ, તર એની ક્યાં કઈ જગ્યાએ, આંખ નાક કાન હાથ પગ છાતી બરડો, અને બરડાનું જો તર ભૂલે ચૂકી યાદ આવી જાય, ધ્યાનમાં બી આવી જાય, સુક્ષ્મ થઈ જાય, તમને એની કલ્પના એ નથી. જે યાદ આવે સંભાળવું. એટલે બાપાને બહુ વ્યવસ્થિતપણે જોતો કે તલ ગમતો કાયમનો મારે કોન્ટ્રાક્ટ હતો, પાછલું બધું આ ભાંગ બેસીને થાકી ગયા હોય તો હું ડાબું બેઠો બેઠો ગણ્યા કરો. એક દિવસે આ ભાગ હાથમાં, એટલે જ્યાં સ્વામીને હું આ ડાબતો હતો, આ ભાગ કઠણ, આ ભાગ પોચો, બહારથી ના દેખાય, આમ બે હાથ એકી સાથે ગયા એટલે આ પોચો હાથ. એટલે મેં સ્વામીને કહ્યું કે આ બાજુ પોચું કેમ, આ બાજુ કઠણ કેમ. ત્યારે સ્વામીએ ડોંગરાના ઇતિહાસની વાત કરી. અહીંયા બહુ મોડું થશે, પ્રસંગ બહુ મોટો છે, પણ સ્વામી એટલી બધી સેવા કરતા. તમે બુદ્ધિથી જ વિચારી લેજો, સવારના પરમાં ઉઠે, ઠાકોરજીની સેવા કરે, સંતોને નવડાવે, સંતોની સેવા કરે, પોતાના ગુરુની કડિયા, કડિયાના રોટલા ગળે, ઠાકોરજીના રોટલા, ઠાકોરજીનો થાક, કડિયાની સાથે આ કરેલા કામ, વાસણ ઘસવાના, પાણી લઈ આવવાનું, બધું જ સાહેબના મકાનમાંથી કરતા. અને સંજોગોના અધીન એક દિવસ ત્યાં એ કુંડે નાવા જતા સાહેબ મોડું થઈ ગયું, અને કડિયાએ બાપાની ફરિયાદ કરી, અને વિજ્ઞાન સ્વામીના હાથનો એક લાકડું કે પથ્થર એવો સરસ આવી ગયો અને લગાવી દીધો. એ પછી ઊંડે ઊંડે પાક્યું. એક મહિના સુધી લક્કાળા માન્યા, ન જણાવવા દીધું કોઈને. છેવટે જયારે રાજકોટ આવ્યું ત્યારે ધીમે રહીને ત્યાં ડ્રેસિંગ કરાયું, પણ ન ગયું ગુરુ વિજ્ઞાન સ્વામીને, ન જણાવવા દીધું કોઈને. આવો એક ખતરનાક દેહનો અનાદરા ધરતી પર કરેલો. એટલે પ્રસાદીની જગ્યા જાગા સ્વામીની અંતિમ દેહની વિધિ ત્યાં શાસ્ત્રીજી મહારાજ એ સંકલ્પ કર્યો. ભગતજી માનની સેવામાં શાસ્ત્રી માં પહોંચી ગયેલા. શાસ્ત્રીજી મહારાજે જાગા સ્વામીને વિનંતી કરેલી, પ્રભુ મેં શાસ્ત્રીજી ભગતજી માની સેવા કરી છે, તમે મને સેવા આપજો. જાગા સ્વામીએ કહેલું કે અંત અવસ્થાએ તને બોલાવી લઈશ. અંત અવસ્થાની સેવા શાસ્ત્રીજી મહારાજે જાગા સ્વામીની આ મંદિરમાં કરેલી. ક્રોસ બહુ શરીર હતું, ત્રણ ત્રણ ચાર ચાર દિવસે લેટ્રિન જાય, આંગળીથી લેટ્રિન કાઢવું પડે. શાસ્ત્રીજી મહારાજ એવી સેવા 15 દિવસ લાગ લગાડ આ ધરતી પર કરી. એ જાગા સ્વામીને માણસ નહોતા માનતા, એને ગુદા જેવું કઈ દેખાતું બી નહોતું, અહંભાવવાળા એ ભવ્ય સ્વરૂપો. પછી અહીંયા અગ્નિ સંસ્કારની વિધિ, પૂજાજી બાપુનું આ જન્મ સ્થાન, પૂજાજી બાપુનું આ સમાધિ સ્થાન, અહીંયા બધા મુક્તોનું સમાધિ સ્થાન, આ ભૂમિ બધી મુક્તોની કહેવાય. પૂજાજી બાપુએ સત્સંગના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. આપણે બધા અહીંયા આવ્યા છીએ, આ મુક્તોની ભૂમિ છે, એટલે એ ગામમાં આપણે દર્શનની મંદિરના કરવા છે. દંડવત કરજો.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.